नाहु नारी है। मंगल कल्याण सुख ऐसो हम चाहत है, मंगल कल्याण सुख ऐसो हम चाहत है। हो मेरी ऐसी दशा जैसी तुम धारी है, हो मेरी ऐसी दशा जैसी तुम धारी। रविवार की पाठशाला नो विषय तत्वार सूत्र ग्रंथ ऊपर चाली रह्यो छे। जे ग्रंथ अपने स्वाध्याय में चालू कर्यो छे अने एनो जे मंगलाचरण छे, थोड़ीक आपणे भूमिकानी वात करी अने भूमिकानी वात कर्या बाद जे मंगलाचरण छे मोक्ष मार्गस्य नेतारम, ए मंगलाचरणनी आपणे विस्तार की चर्चा करी। एना पछी जे पहेलू सूत्र छे मोक्षशास्त्रनुं, तत्वार सूत्रनुं जे पहेलू सूत्र छे, ए पहेला सूत्र ऊपर पण आपणे विस्तार की चर्चा बे लेक्चर के त्रण लेक्चर में करी। पहेला सूत्रमां जे विषय आव्यो એ વિષય બીજા સૂત્રથી લઈને આગળના બધા સૂત્ર સાથે કનેક્ટેડ છે। પહેલું સૂત્ર કયું છે, આપણે સૂત્ર પણ બોલવાની થોડી કોશિશ કરશું, જે સરળ સરળ સૂત્ર છે એને આપણે યાદ પણ કરવાની કોશિશ કરશું અને અહીંયાથી બોલશું પણ। પહેલું સૂત્ર કયું છે, તત્વાર સૂત્રનું પહેલું મંગલાચરણ પછીનું પહેલું સૂત્ર, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, આ પહેલું સૂત્ર છે। આમાં આપણે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર આ ત્રણ શબ્દ ઉપર વિસ્તારથી ચર્ચા કરી હતી। સમ્યક દર્શનની આપણે પરિભાષા જોઈ હતી, શું હતી એક એક લાઈનમાં એ પરિભાષા થોડી યાદ રાખવાની કોશિશ કરજો, એટલીસ્ટ એનો ભાવ આપણને ખ્યાલ આવવો જોઈએ। સમ્યક દર્શનની પરિભાષા શું હતી, આમ છે અન્યથા નથી એવો પ્રતીતિ ભાવ, એનું નામ સમ્યક દર્શન છે। સમ્યક દર્શનની પરિભાષા છે આમ છે અન્યથા નથી એવો પ્રતીતિ ભાવ। સમ્યક દર્શનની ચર્ચા, હવે જે બીજું સૂત્ર આવશે આજે આપણે જેની ચર્ચા કરવાની છે એ બીજા સૂત્રમાં સમ્યક દર્શનની વિસ્તારથી અહીંયા ટીકામાં ચર્ચા કરી છે રામજી બાપુજીએ, એના આધારે આપણે ચર્ચા કરશું। તો એની આપણે પરિભાષા જોઈ સમ્યક જ્ઞાન, ખાલી હું ત્રણ પરિભાષા બોલું છું, આ સૂત્ર થઈ ગયું છે। સમ્યક જ્ઞાનની પહેલી પરિભાષા યાદ રહી ગઈ સમ્યક દર્શનની, બીજી પરિભાષા સમ્યક જ્ઞાન, સમ્યક જ્ઞાન કોને કહેવાય, અહીંયા આ ગ્રંથના અનુસાર સમ્યક જ્ઞાન કોને કહેવાય, સમ્યક જ્ઞાન સંશય વિપર્યય અને અનધ્યવસાય, જો આ ત્રણ શબ્દ યાદ રાખવા પડે, પછી ત્રણની પરિભાષા એમાં નથી જતી, પછી એ ત્રણની સંશય કોને કહેવાય, વિપર્યય કોને કહેવાય, અનધ્યવસાય કોને કહેવાય, આજે આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન નથી, નેક્સ્ટ વીક આપણે જોશું, પણ ઓલરેડી આપણે આ જોઈ ચૂક્યા છે ને, તમને મોકલી પણ દીધું છે જોજો એમાં, અને આ ગ્રંથમાં પણ છે। સંશય વિપર્યય અને અનધ્યવસાય રહિત પોતાના આત્માનું તથા પરનું, પોતાના આત્માનું એટલે સ્વ અને પરનું યથાર્થ જ્ઞાન, તેનું નામ સમ્યક જ્ઞાન છે, બરાબર છે। વિસ્તાર નથી કરતી, થઈ ગયો છે, આજે વિષય ઘણો આગળ લેવો છે એટલે માટે આપણે આને ખાલી એક ભૂમિકા બનાવીએ। ત્રીજી વાત સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની શું પરિભાષા આવી, સમ્યક ચારિત્ર, સમ્યક ચારિત્રની પરિભાષા શું હતી, સમ્યક દર્શન અને જ્ઞાન પૂર્વક, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પૂર્વક પોતાના આત્મામાં સ્થિરતા, એનું નામ સમ્યક ચારિત્ર, બરાબર છે। આ બહુ બેસિક બધા સૂત્ર છે, આગળ થોડાક સૂત્ર પછી જ્ઞાન પ્રધાન આગળ આવશે આ અધિકારમાં પણ। તો આ ત્રણ આપણે પરિભાષા જોઈ, અહીંયા શું છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, આનો અર્થ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અગર થોડાક આપણે લઈએ તો આનો અર્થ છે કે મોક્ષ માર્ગ ત્રણ પ્રકારના નથી, મોક્ષ માર્ગ એક છે અને એ એક મોક્ષ માર્ગનું નિરૂપણ ત્રણ પ્રકારથી કરવામાં આવે છે, ત્રણ પ્રકારના મોક્ષ માર્ગ નથી। બીજો પોઈન્ટ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની જે પ્રાપ્તિ થાય છે, એની જે ઉત્પત્તિ થાય છે, એનો જે જન્મ થાય છે, એમાં સમકાળ છે, આગળ પાછળ નથી, ત્રણેયનો સમકાળ છે, જે આપણે કહીએ ને જે સૂત્ર આવે છે સર્વ ગુણાંશ તે સમ્યક, તો બધા જ ગુણોની નિર્મલ પર્યાય, આંશિક નિર્મલ પર્યાય પ્રગટ થાય છે જ્યારે જીવ સ્વસન્મુખ થાય છે। હું પરમાત્મા છું, હું ગાયક છું, હું પરિપૂર્ણ તત્વ છું, એવું જ્યારે અંદરમાં શ્રદ્ધાન થાય છે, એ શ્રદ્ધાન થતા જ્ઞાન અને ચારિત્ર પણ સમ્યક થાય, બરાબર છે, તો એનો સમકાળ. પછી આ ટીકામાંથી લઉં છું થોડા પોઈન્ટ, એક લાસ્ટ પોઈન્ટ આ સૂત્ર સંબંધી. અહીંયા લખ્યું છે બહુ સરસ કે મોક્ષ માર્ગ પરમ નિરપેક્ષ છે. બીજી બધી ચર્ચા જે થઈ ગઈ છે હું રિપીટ નથી કરતી, તમે રિવાઇઝ કરી લેજો અને રિવિઝન કરીને આવ્યા હશો એવી અપેક્ષા પણ છે. મોક્ષ માર્ગ પરમ નિરપેક્ષ છે. જે મોક્ષનો માર્ગ છે કે જે રત્નત્રયની પર્યાય પ્રગટ થઈ એ પરમ નિરપેક્ષ. આજે ગુરુદેશના પ્રવચનમાં આની માટે બહુ જ સરસ વાતો આવી કે જે એક સમયની જે પર્યાય છે એ પર્યાયને ભૂતની જે અનંતી પર્યાય ગઈ એની અપેક્ષા નથી, એનો એમાં અભાવ છે. એમ આવી હતી વાત, ઘણી બધી વાત આવી હતી એ ભૂતની સમસ્ત પર્યાયોનો જે વર્તમાનની પર્યાય પ્રગટ થઈ એ વર્તમાનની પર્યાયમાં અભાવ છે. ભવિષ્યની જે સમસ્ત પર્યાયો ઉત્પન્ન થવાની છે જે હજી ઉત્પન્ન થઈ નથી, યોગ્યતા રૂપે શક્તિ રૂપે પડી છે. ભૂતકાળની પર્યાય યોગ્યતા રૂપે પડી છે, ભાવિની પર્યાય દ્રવ્યમાં શક્તિ રૂપે પડી છે જે હજી પ્રગટ નથી થઈ, એ બધી પર્યાયોનો પણ વર્તમાન જે પર્યાય છે એ પર્યાયમાં અભાવ છે. આ બે વાત તો પર્યાયની કરી, હજી ગુરુદેવશ્રીએ આગળ વાત કરી. શું વાત કરી? હજી એક વાત કરી, પર્યાયમાં એના ગુણનો પણ અભાવ છે. જે ગુણ છે ને એ ગુણ ત્રિકાળ છે, એ ગુણ નિત્ય છે, એ ગુણ ભૂ છે, એ ગુણ શુદ્ધ છે, એ ગુણ નિષ્ક્રિય છે, એ ગુણનો પણ એ પર્યાયમાં અભાવ છે. હા, ગુણોના પરણમને પર્યાય કહેવાય, પણ જે પર્યાય ઉત્પન્ન થઈ એ પર્યાયમાં એના ગુણનો પણ અભાવ છે. કારણ કે અગર ગુણ પર્યાયમાં વયો જાય તો પર્યાય એક સમયની છે, એક સમયની પર્યાય એનો નાશ થતા ગુણનો પણ નાશ થઈ જશે. સમજાય છે? તો એવી રીતના આગળ હજી આપણે બે પોઈન્ટ સમજી શકીએ આ ત્રણ પછી. ચોથો પોઈન્ટ કે ગુણનો અભાવ છે પર્યાયમાં, તો ઓબ્વિયસલી જે દ્રવ્ય છે આખો એ દ્રવ્યનો પણ એ પર્યાયમાં અભાવ છે. દ્રવ્યનો પર્યાયમાં અભાવ છે, ગુણનો પર્યાયમાં અભાવ છે, ભૂતની પર્યાયનો વર્તમાન પર્યાય અને ભાવિની પર્યાયનો વર્તમાન પર્યાયમાં અભાવ છે. હજી એક છેલ્લી વાત જે બહુ આપણે કહીને સ્થૂળ છે પરંતુ સમજવા યોગ્ય છે કે ગુણનો, પોતાના દ્રવ્યનો, પોતાના ગુણનો અને પોતાની ભાવિ અને જે ભૂતની પર્યાયનો અગર વર્તમાન પર્યાયમાં અભાવ હોય તો પરદ્રવ્યનો મારી પર્યાયમાં કેવી રીતના સદભાવ હોઈ શકે, પ્રવેશ હોઈ શકે? તો પરદ્રવ્યનો પણ મારામાં કેવો છે? તો કે અત્યંત અભાવ છે, કે પરનો મારામાં પ્રવેશ થતો પર્યાયમાં, એક સમયની પર્યાય, હવે પર્યાય વિકારી પર્યાય હોય તો પણ એ વિકારી પર્યાયમાં પણ પરદ્રવ્યનો પ્રવેશ થતો નથી. ખ્યાલ આવે છે? તો આખી આ વાત કે મોક્ષ માર્ગ કેવો છે, તો કે પરમ નિરપેક્ષ છે. કેટલી સરસ વાત છે, કેટલું સરસ વાક્ય છે. મોક્ષ માર્ગ કેવો છે, તો કે પરમ નિરપેક્ષ છે. એ મોક્ષ માર્ગને કોઈની અપેક્ષા નથી, એટલે કે પર્યાયને કોઈની અપેક્ષા નથી. એ પર્યાય પોતાની યોગ્યતાથી મોક્ષ માર્ગ રૂપ પર્યાય, સાધક દશા, સાધ્ય દશા, શુદ્ધ પર્યાય, વિતરાગી પર્યાય હોય કે રાગમય પર્યાય હોય, એ પર્યાય માત્ર એટલી બધી સ્વતંત્ર રૂપે પોતાની યોગ્યતા શક્તકારક અને સ્વાદ સમવાયથી પ્રણમે છે કે પર્યાયને કોઈની અપેક્ષા નથી. પર્યાય નિરપેક્ષ હોય, પર્યાય નિરપેક્ષ હોય તો દ્રવ્ય કેવો હોય? દ્રવ્ય કેવો હોય? તો કે દ્રવ્ય પરમ નિરપેક્ષ. દ્રવ્ય નિરપેક્ષ, પર્યાય નિરપેક્ષ, ગુણો નિરપેક્ષ, પરદ્રવ્ય નિરપેક્ષ, આખું જગત જ્યારે નિરપેક્ષ દેખાશે ત્યારે આ જીવને અંદરમાં તત્વ જ્ઞાનનો જન્મ થશે. આ જીવને અંદરમાં શાંતિ, નિરાકુરતા અને ધર્મનો જન્મ ત્યારે થશે જ્યારે આખું વિશ્વ એને નિરપેક્ષ, સ્વતંત્ર, પરંતુ દેખાશે, ત્યારે એ જીવ મોક્ષ માર્ગમાં આગળ વધશે. ચલો હવે આપણે આગળ વિષય પ્રારંભ કરીએ છે. આજે આપણે બીજું સૂત્ર ભણશું. પહેલા સૂત્રની આપણે થોડીક ચર્ચા કરી એટલે થોડીક ભૂમિકા બને. હવે આપણે આજે બીજું સૂત્ર આખું ભણવાનું છે. બીજું સૂત્ર શું છે? પહેલા તો બીજું સૂત્ર આપણે બોલશું. તત્વા સૂત્રનું બીજું સૂત્ર, પહેલો અધ્યાય, એનું બીજું સૂત્ર શું છે? સૂત્ર તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન. સૂત્ર કેટલું સરસ છે, શું આવી વાત? તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન. હવે પહેલા તો આ સૂત્રને આપણે છૂટું પાડીએ કે એમાં કેટલા શબ્દ આવ્યા, એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે ભણશું. કારણ કે આ જે ટીકા છે આની, સૂત્ર ઉમાસ્વામી આચાર્ય દેવે લખ્યું છે, પરંતુ એની જે ટીકા કરી છે એ ટીકા ઉમાસ્વામીએ નથી કહી, એ ટીકા રામજી બાપુજીએ કહી, અને એ ટીકામાં રામજી બાપુજીએ ખુદ પોઈન્ટ વાઇઝ આખી ટીકા લખી છે આ સૂત્રની. આ સૂત્રની અને આખી ટીકામાં સૂત્રની, આ સૂત્રની આખી ટીકામાં સમ્યક દર્શનની અદભુત મહિમા કરી. ખ્યાલ આવે છે? હવે સમ્યક દર્શનની મહિમા એટલે શું? હમણાં આપણે 5 દિવસ જે આપણે ચર્ચા સાંભળી, જે પ્રવચન સાંભળ્યા, જે સ્વાધ્યાય સાંભળ્યા, એ પરમ આપણે કહીએ ને કે ઉત્કૃષ્ટ અધ્યાત્મ અને દ્રષ્ટિનો જે વિષય, જે પારણામિક ભાવ, જે ગાયક ભાવ, જે પરમાત્મ તત્વ, એ પરમાત્મ તત્વ તું છે, એ પરમાત્મ તત્વ તારું સ્વરૂપ છે, અને તું એ રૂપે છે એવું શ્રદ્ધાન કર. એનું જ નામ ખરેખર મોક્ષ માર્ગ છે, એ શ્રદ્ધાનું નામ મોક્ષ માર્ગ છે. તો એ આખી જે ચર્ચા સાંભળી, એ ચર્ચા આખી આમાં છે. એક વસ્તુ પહેલા સમજી લેજો કે જે સમયસારજી ગ્રંથાદી રાજ છે, એ સમયસારજી જે ગ્રંથ છે, એ ગ્રંથ આધ્યાત્મિક શૈલીથી લખ્યો છે, અને જે તત્વાર સૂત્ર છે, એ તત્વાર સૂત્ર આખો સૈદ્ધાંતિક ગ્રંથ છે. ખ્યાલ આવે છે? હવે સિદ્ધાંત અને અધ્યાત્મનો આપણે સુમેળ કરતા આપણને ગુરુદેવજીએ શીખવાડ્યું છે કે સિદ્ધાંત અને અધ્યાત્મનો કેવી રીતના સુમેળ કરવો, એટલે કે બીજી ભાષામાં કહીએ તો આગમ અને અધ્યાત્મનો કેવી રીતના સુમેળ કરવો, બીજી ભાષામાં કહીએ તો કે પ્રમાણના દ્રવ્યમાંથી અધ્યાત્મના દ્રવ્ય કેવી રીતના કાઢવો. ખ્યાલ આવે છે? સમયમાંથી સમય સાર કેવી રીતના કાઢવો, અને સ્વસમયનો જન્મ કેવી રીતના થાય, અને પર સમયનો અભાવ કેવી રીતના થાય, એની આખી ચર્ચા. શું બોલી? 4 શબ્દ સમજાયા કે ઉપરથી ગયા? જલ્દી બોલો. શું બોલી? સમયમાંથી સમય સાર કેવી રીતના કાઢવો એ ગુરુદેવજીએ શીખવ્યું. ચર્ચા આવશે સમયની, ચર્ચા આવશે પ્રમાણના દ્રવ્યની, ચર્ચા આવશે દ્રવ્ય ગુણ પર્યાયની, ચર્ચા આવશે વ્યવહાર નહીંના વિષયોની, પરંતુ એમાંથી નિશ્ચય નહીંનો વિષય, ભૂતાર્થ નહીંનો વિષય, પરમ શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય, શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંનો વિષય, આશ્રય કરવા યોગ્ય ઉપાદે તત્વ એ ગાયક ભાવ હું છું, એ ગાયક ભાવની પ્રતીતિ કેવી રીતના કરવી, એનો શું ઉપાય છે, એની શું વિધિ, એનું શું વિધાન છે, એ આપણે સમજવા. પોઈન્ટ સમજાય છે? તો 4 શબ્દ કયા બોલી? કે સમયની વાત આવશે, એમાંથી સમય સાર આપણે કાઢતા શીખવાનું છે, અને જે ગુરુદેવજી આપણને 45 વર્ષ શીખડાય, સમયમાંથી સમયસાર અને સમયસારની દ્રષ્ટિ થતા, સમયસારમાં અહમ થતા, હું સમયસાર છું એવી અંદરમાં એકત્વ બુદ્ધિ થતા, એવું અંદરમાં અહમ થતા સ્વસમયનો જન્મ થાય છે, સ્વસમયનો જન્મ થાય છે, અને પર સમયનો અભાવ થાય છે. જન્મ થાય છે એ થવાવાળી વ્યવસ્થા છે, એ કરવાવાળી વ્યવસ્થા નથી. એની ચર્ચા ખૂબ અદભુત રીતે આપણે સાંભળી. ખ્યાલ આવે છે? ચલો હવે આપણે જે આ સૂત્ર છે એ બીજું સૂત્ર પ્રારંભ કરીએ. સૂત્ર છે તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શન. એક વાર બોલશો બધા? અડધા તો બોલતા જ નથી. ઠીક છે, હવે ચલો જલ્દી એક સાથે બધા બોલો. હજી ને એક વાર જોતી બધા, તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શન. આ સૂત્ર છે. જેટલા સૂત્ર યાદ રહે એટલા યાદ રાખવાની કોશિશ કરજો. સરળ સરળ સૂત્ર તો યાદ રહેશે, ઘણા બધા તો આપણે ઘણી વાર સાંભળ્યા પણ છે. ગુરુદેશીના પ્રવચનમાં પણ તત્વાર સૂત્ર ઘણી વાર પ્રમાણમાં ગુરુદેશી આપતા હોય, એનો વિષય લેતા હોય. ચલો આગળ. હવે આમાં શબ્દ છે, કેટલા શબ્દ છે? તત્વાર્થ, તત્વાર. પહેલા તો તત્વાર્થમાં જ શબ્દ છે. તત્વ પ્લસ અર્થ. શું આવ્યો શબ્દ? તત્વ પ્લસ અર્થ. બરાબર છે? તો બે શબ્દ આવ્યા, તત્વ અર્થ શ્રદ્ધાન અને સમ્યક દર્શન. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. 4 શબ્દ આવ્યા. કેટલા શબ્દ આવ્યા સૂત્રમાં? થોડુંક પાકું કરજો, થોડુંક સમજવાની કોશિશ કરજો, થોડું યાદ રાખવાની કોશિશ કરજો, કારણ કે આગળ જેમ વિષય ચાલશે એમ આપણે રિવિઝન ઘડી ઘડી નહીં કરી શકીએ. તત્વ અર્થ સમ્યક દર્શન. સમજાય છે? તત્વ અર્થ અને નહીં, તત્વ અર્થ શ્રદ્ધાન અને સમ્યક દર્શન. શ્રદ્ધાન અર્થ બહુ ઇમ્પોર્ટન્ટ. બરાબર છે? હવે આ 4 શબ્દ છે. ચલો એક એક નો આપણે અર્થ કરીએ. પહેલા 2 શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તત્વ અને અર્થ. શું થાય આનો મીનિંગ? તત્વ કોને કહેવાય અને અર્થ કોને કહેવાય? કોઈને ખ્યાલ છે? કોઈ સાંભળ્યું છે પહેલા આનો અર્થ, એટલે કે આનો ભાવાર્થ? તત્વ અને અર્થ કોને કહેવાય? તત્વ અને કોને કહેવાય? અર્થ. જલ્દી જલ્દી, તત્વ અને અર્થમાં શું અંતર છે? આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રકરણ છે, આ બહુ પ્રયોજનભૂત સૂત્ર છે. જો તત્વ અને અર્થમાં બહુ મોટો અંતર છે. બહુ મોટો અંતર છે એટલે એક જ વસ્તુ પરંતુ એનો ભાવ ભિન્ન ભિન્ન. તત્વ અને અર્થ, પેલા અર્થનો શબ્દાર્થ કરો. અર્થ એટલે પદાર્થ, અર્થ એટલે વસ્તુ. અહીંયા આઈપી છે ટીકામાં બધી વાતો. અર્થ એટલે દ્રવ્ય ગુણ પર્યાયાત્મક સંપૂર્ણ વસ્તુ, એને અર્થ કહેવાય. અર્થ, અર્થ આપણે કહીએ ને પદાર્થ, પદાર્થ શબ્દ સાંભળ્યો છે ને?
અર્થ શબ્દ એટલે પૂરી વસ્તુ, જેવી રીતના આપણે કહીએ ને જાતિ અપેક્ષાએ આ વિશ્વમાં કેટલા દ્રવ્ય છે, તો કે છ છે. તો છ અર્થ છે, છ પદાર્થ છે. આપણે નવ પદાર્થ લઈએ, નવ તત્વ લઈએ, બધી વાત પણ આવશે, પરંતુ હમણાં અહીંયા આપણે અર્થનો શબ્દ સમજીએ છીએ. તો અર્થ એટલે વસ્તુ, અર્થ એટલે પૂરી વસ્તુ, એની બહાર એનું કાંઈ નથી અને બહારનું કાંઈ એમાં જશે નહીં. પોઈન્ટ સમજાય છે? એ અર્થની બહાર એનું કાંઈ નથી, અર્થની બહાર એની સત્તા નથી. અર્થ એટલે શું આવ્યું? અર્થનો અર્થ મીનિંગ પૂરી વસ્તુ, સંપૂર્ણ વસ્તુ. બોલજો મારી સાથે, આ ક્લાસ છે, આ પાઠશાળા છે, આપણે બધા શીખી રહ્યા છે. અર્થ એટલે પૂરી વસ્તુ. હવે એ જે પૂરી વસ્તુ છે એની જે મર્યાદા છે, એ મર્યાદાની બહાર એનું કાંઈ નથી. તો અજ્ઞાનમાં માને છે, મોહમાં માને છે, વિપરીત અભિપ્રાય અનાદિકાળથી ચાલે છે, એ આખી વસ્તુ અલગ છે. પરંતુ વસ્તુ સ્વરૂપની સમીપ જઈને જો તો કે જે અર્થ છે, જે છ પદાર્થ છે, જે જાતિ અપેક્ષાએ છ પદાર્થ છે, એ અર્થની બહાર એનું કાંઈ નથી. અને અર્થમાં બહારની કોઈ પણ ચીજનો પ્રવેશ નથી, અર્થની બહાર એની સત્તા નથી, અને બહારની સત્તાનો અર્થમાં પ્રવેશ નથી. લેટ મી પુટ લાઈક ધીસ, પોઈન્ટ સમજાયો? શું આવી વાત? શું આવી? અર્થની બહાર એની સત્તા નથી. તો એની સત્તા ક્યાં સુધી? એનું અસ્તિત્વ ક્યાં સુધી? પ્રત્યેક દ્રવ્યનું, અહીંયા આપણે જીવ છે એટલે જીવની વાત કરીએ, તો કે મારું અસ્તિત્વ ક્યાં સુધી? તો કે મારા અર્થ સુધી. સાંભળજો ધ્યાનથી, એમાંથી હજી આપણે કારવાનો છે ભાવ. અર્થ સુધી મારી મર્યાદા ને મારું અસ્તિત્વ છે, બરાબર છે? તો અર્થ ની બહાર મારું અસ્તિત્વ નથી. સૂત્ર યાદ રહ્યું બધાને? શું આવી વાત? અર્થની બહાર મારું અસ્તિત્વ નથી, અને બહારનું અસ્તિત્વ, બહારની સત્તાનું મારામાં અસ્તિત્વ નથી. અર્થની બહાર મારી સત્તા નથી, અને બહારની સત્તામાં, સત્તાનો મારામાં પ્રવેશ નથી. તો આ છૂટું પડી ગયું, આખું પ્રમાણનો દ્રવ્ય અને પ્રમાણના દ્રવ્યની બહારની આખી વસ્તુ. તો અર્થ એટલે પદાર્થ, અર્થ એટલે વસ્તુ. અર્થ, હવે બીજો શબ્દ શું હતો? તત્વ. અર્થનો તત્વ, અર્થનો સ્વભાવ, અર્થનો ભાવ, અર્થનું સ્વરૂપ, સમજાય છે? એને કહેવાય તત્વ, અર્થનો સ્વભાવ. હવે કોઈ પણ અર્થ હોય તો એનો કોઈ ભાવ, એનો કોઈ સ્વભાવ, એનું કોઈ સ્વરૂપ, એનું હોય કે નહીં ગુણધર્મ, હોય કે નહીં કો, હોય ને એનો સ્વભાવ, હોય ને એનો મૌલિક સ્વભાવ, આપણે કહીએ ને અસાધારણ સ્વભાવ, એનું સ્વરૂપ, એનો ભાવ, એ છે એનું તત્વ. આપણે કહીએ ને કે શું ખાવ છો, બધું તત્વ તો, બધું તત્વ તો, પોઈન્ટ સમજાય છે? બધું તત્વ નીકળી ગયું એટલે કે જે મૂળ વસ્તુ હતી, જે પ્રયોજનભૂત વસ્તુ હતી, એ તો કે અર્થનું તત્વ સમજવું જરૂરી છે. અહીંયા એટલી સરસ વ્યાખ્યાઓ કરી છે, એટલું સરસ વિવેચન કર્યું છે કે માત્ર અર્થને સમજશે તો કાર્યની સિદ્ધિ નહીં થાય. જીવ નામક પદાર્થ, જીવ નામક પદાર્થ, જીવ નામક પદાર્થ, જીવ આપણે કોણ છે? તો કે જીવ આપણે કોણ છે? તો કે જીવ છે ને આપણે, આત્મા છે ને આપણે, ગાયક છે ને. હવે શું સમજાયું? ગાયક, ગાયક કહેતા શું સમજાયું? ગાયક છે, અર્થ છે. તો ગાયક અર્થ છે સમજવું પણ જરૂરી છે, પરંતુ માત્ર ગાયક અર્થને સમજ, અર્થ માત્ર ને સમજવાથી કાર્ય નહીં થાય. એ અર્થનો ભાવ શું છે, એ અર્થનું તત્વ શું છે, એ અર્થનો સ્વભાવ શું છે? તો કે એ અર્થનો સ્વભાવ છે એનું તત્વ, અને એ તત્વ અહીંયા તે રૂપે રહે, તત્રૂપે રહે, કાયમ રહે, નિત્ય રહે, એની શક્તિ કહો, એની સામર્થ કહો, એના ગુણો કહો, એના ધર્મ કહો, એનો જ્ઞાન દર્શન સુખમય જે સ્વભાવ કહો, એ શાંતમય સ્વભાવ, વિતરાગ સ્વભાવ, સર્વજ્ઞ સ્વભાવ, શુદ્ધ સ્વભાવ, પરિપૂર્ણ સ્વભાવ, એનું તત્વ છે. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? જો આપણે લોકો ઘણીવાર બધા શબ્દ બોલતા હોય, ગઈકાલે ઘણા બધા શબ્દ આમ જ લખતી હતી તો લખાયા. હવે મને આમાં તમે તત્વ અને અર્થ બે શબ્દ થઈ ગયા ને, તત્વ અને અર્થ મને તમે છૂટું પાડીને કહેજો. હું એક શબ્દ કહું છું, એ એક શબ્દમાં તત્વ શું અને એ એક શબ્દમાં અર્થ. વિષય અઘરો નથી ને, વિષય પ્રયોજનભૂત છે, કારણ કે આ તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યક દર્શન. તત્વના અર્થનું શ્રદ્ધાન નહીં થાય, યા તો એમ કહો અર્થના તત્વનું શ્રદ્ધાન નહીં થાય, યા તો એમ કહો તત્વાર્થનું શ્રદ્ધાન નહીં થાય, ત્યાં સુધી જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ નહીં થાય.
શુદ્ધાત્મા.
ચલો કાઢો આમાં શુદ્ધાત્મા, એમાં અર્થ શું અને તત્વ શું. જેવી રીતના પહેલા એક બે ઉદાહરણ આપું લૌકિક ના, જેવી રીતના સાકર મીઠી છે, સાકર મીઠી, સાકર મીઠી, સાકર મીઠી, સાકર બોલો જલ્દી મીઠી સાકર. તો સાકર શું છે? સાકર,
વેરી ગુડ.
સાકર છે અર્થ અને મીઠાશ છે એનું તત્વ, એનો મૌલિક સ્વભાવ, એનો અસાધારણ સ્વભાવ, એનો નિત્ય સ્વભાવ, કાયમ રહેવા વાળો સ્વભાવ. એ જે અર્થ જે મય છે, એ અર્થ જે મય છે, એ મય તત્વનું એક સમય માટે શ્રદ્ધાન નથી થયું. સમજાય છે? એ અસાધારણ સ્વભાવનું એક સમય માટે શ્રદ્ધાન નથી થયું. એવો મારો સ્વભાવ છે એવું અંદરમાં પ્રતીતિ, એવો અંદરમાં અહંભાવ એક સમય માટે નથી થયો, તેથી આ જીવને એક સમય માટે સુખની પ્રાપ્તિ નથી. સમજાયું? મીઠી સાકર, બરાબર છે. ચલો હવે વધારે ઉદાહરણ નથી આપતી, આના લઈ લે એક બે, પછી આગળ વધી. આપણે શું બોલ્યા હતા પહેલા?
શુદ્ધાત્મા.
ચલો બોલો શુદ્ધાત્મા શું અર્થ, અર્થ શું? હજી થોડુંક વિચાર ના. આત્મા અર્થ, આત્મા એ અર્થ પદાર્થ, આત્મા એ અર્થ. અને આપણે કીધું શુદ્ધાત્મા, તો શુદ્ધ શું છે? તત્વ છે. તત્વ શબ્દ બોલજો, મને જોઈએ છે તમે તત્વ શબ્દ બોલો, કારણ કે સૂત્ર તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક છે. તો તત્વ શબ્દ બોલતા શીખો, અર્થનું તત્વ એમ બોલો. ભાવવાનનો ભાવ, બીજા શબ્દમાં સમજાય છે ને, ભાવવાન, ભાવવાન એ અર્થ અને એનો ભાવ, સ્વભાવવાન અને એનો સ્વભાવ, ગુણી અને એનો ગુણ, ધર્મી અને એનો ધર્મ. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? ચલો બીજો શબ્દ પરમાત્મા. ઈઝી છે હવે તો. આત્મા એ અર્થ છે. ચલો બધા શબ્દમાં આત્મા એ અર્થ છે અને એની આગળ જે શબ્દ છે એ બધા એનું તત્વ છે. પરમાત્મા કહો. આપણે બોલીએ તો છે, બોલીએ છીએ ને કે પરમાત્મા સ્વરૂપ, હું વર્તમાનમાં પરમાત્મા સ્વરૂપ, પરમાત્મા છું. પરમ એટલે ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ. આજે કેટલું આવ્યું, ધ્રુવ, અચલ, અનુપમ, જેની મહિમા, જેની તુલના, જેની સરખામણી કોઈ બીજા સાથે ન થઈ શકે એવો હું છું. તો શુદ્ધાત્મા, પરમાત્મા, પરિપૂર્ણ આત્મા, પરિપૂર્ણ એનું તત્વ. પોઈન્ટ સમજાય છે? જ્ઞાનાનંદ સ્વભાવી, મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું, સ્વભાવી હું એ અર્થ અને જ્ઞાન આનંદ એનું તત્વ. સરળ છે સૂત્ર પણ ભાવ ગંભીર છે. આ તત્વાર્થ નું શ્રદ્ધાન એનું નામ સમ્યક દર્શન. આવા અર્થ સહિત તત્વ નું શ્રદ્ધાન એનું નામ સમ્યક દર્શન. શું બોલી જલ્દી બોલો? આવા અર્થ સહિત તત્વ નું શ્રદ્ધાન, અર્થ સહિત તત્વનું શ્રદ્ધા, બરાબર છે. ધ્રુવ આત્મા લખજો. હવે તમે જેટલા લખી શકો એટલા આજે વિચારજો, લખજો. સમજાય છે? તો એ વાત થોડી લીધી. હવે આપણે થોડુંક આગળ વધીએ. જો એક પરિભાષા તત્વાર્થની કહી દઉં જે ટીકામાં આવી છે. પહેલા તો આપણે ચાર શબ્દ છૂટા પાડ્યા, બરાબર. તત્વ, અર્થ, શ્રદ્ધા, શ્રદ્ધા, શ્રદ્ધા. સમજાય છે? અહીંયા શ્રદ્ધા એટલે અહમ, શ્રદ્ધા એટલે વિશ્વાસ, શ્રદ્ધા એટલે પ્રતીતિ, બરાબર છે. અને સમ્યક દર્શન, સમ્યક દર્શન, સમ્યક દર્શન એ દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય? પર્યાય છે. કયા ગુણની નિર્મલ પર્યાય છે? શ્રદ્ધા ગુણની નિર્મલ પર્યાય. આખી વાત, આખો ઉપાર શ્રદ્ધા ગુણથી લીધો છે. સમજાય છે? સૂત્રમાં આખો ઉપાર સેનાથી લીધો છે? શ્રદ્ધા ગુણથી. કે શ્રદ્ધા ગુણ નું નિર્મલ પ્રણમન એટલે કે સમ્યક દર્શન, એનું જ નામ ખરેખર મોક્ષ માર્ગ છે. અને સમ્યક દર્શન થતા જ્ઞાન અને ચારિત્ર પણ સમ્યક થાય, થાય અને થાય છે. હવે આખો એ વિષય છે કે સમ્યક દર્શન ની પ્રાપ્તિ કેવી રીતના થાય છે, એની વિધિ શું છે, એનું વિધાન શું છે, એ આખી ચર્ચા આવે છે. એક ખાલી તત્વાર્થની વ્યાખ્યા લખી લો. બહુ સરસ વ્યાખ્યા છે આ. શું છે વ્યાખ્યા? ભાવ સહિત. આપણે બોલ્યા હમણાં જોકે, એક વાર લખી લો એટલે તમને ખ્યાલ. ભાવ સહિત, ભાવ સહિત વસ્તુ કો જાણના, વસ્તુને જાણવી, માનવી, જાણવા સાથે માનવું. ભાવ સહિત વસ્તુ કો જાણના, માનના, ઉસી કા નામ તત્વાર્થ હૈ.
આ મેઇન આખો વિષય આમાં છે. ચલો આપણે ત્રણ વાક્ય હું બોલું છું જો તમને ખ્યાલ આવશે. ત્રણ વાક્ય એ છે કે સૌથી પહેલું વાક્ય બહુ સરસ છે, સાંભળજો. દ્રવ્યની સુરક્ષા, દ્રવ્યની સુરક્ષા એના દ્રવ્યની, આ જે તત્વાર્થ છે, તત્વાર્થ આપણે લીધું ને શબ્દ તત્વ અને અર્થ, એના ઉપર ત્રણ વાક્ય છે. દ્રવ્યની સુરક્ષા એના ગુણ અને ધર્મના આધીન છે. સાંભળજો બીજા બે વાક્ય પણ. પહેલું વાક્ય શું આવ્યું? દ્રવ્યની, યાદ રાખજો હે ને, બહુ મજા આવશે, આખો દિવસ આના પર ચિંતન કરજો. દ્રવ્યની સુરક્ષા, દ્રવ્યની સુરક્ષા, આ આખો વિષય એકચ્યુઅલી આવ્યો છે અનરક્ષા ભયમાંથી. સાત ભય છે ને, સાત ભય છે ને, એમાં ભય બધા નામ ખબર છે તમને, એમાં એક અનરક્ષા ભય છે. અને આખી વાત આવી નિશંકિત અંગમાંથી, કે સમ્યક દ્રષ્ટિ જીવ નિશંકિત હોય, અને નિશંકિત હોય એટલે એને કોઈ પણ પ્રકારની શંકા નહીં, એટલે સંશય નહીં અને ભય નહીં. ભય અને સંશય રહિત નિશંકિત અંગ સહિત સમ્યક દ્રષ્ટિ હોય. તો ભય અને સંશય, આખો વિસ્તાર વાળો વિષય છે, આપણે લેશું સમ્યક દ્રષ્ટિના આઠ અંગ ક્યારે. તો એમાંથી ભય, સમ્યક દ્રષ્ટિ ભય રહિત છે, એટલે એ સાત ભયમાંથી એક અનરક્ષા ભય છે, અરક્ષા ભય છે, અને એ અરક્ષા ભયમાંથી આ ત્રણ વાક્ય બોલું છું. કોઈ સમજાય છે આખું કનેક્શન? તો પહેલું વાક્ય શું બોલ્યા? કે આપણને સૌથી વધારે શું ભય હોય છે, કે મારી રક્ષા કોણ કરશે, સુરક્ષા કોણ કરશે. હવે જો આ ત્રણ વાક્ય સાંભળો, આ ભય અહીંયા બેઠા બેઠા ભય ભાગી જશે. અગર સાંભળીને એને અંદરમાં ઉતારશું તો, એની શ્રદ્ધા કરશું તો. પહેલું વાક્ય શું આવ્યું? દ્રવ્યની સુરક્ષા એના ગુણ અને ધર્મ ના આધારે. કોણ કરે છે દ્રવ્યની સુરક્ષા? તો કે એના અનંત ગુણ અને એના અનંત ધર્મ. બરાબર છે? તો દ્રવ્ય કેવો છે? તો કે સુરક્ષિત છે. સેનાથી સુરક્ષિત છે? કોણ એની સુરક્ષા કરે છે? તો કે એનો ભાવ. આ એકચ્યુઅલી આપણે જે શીખી રહ્યા છે એનું જ કનેક્શન છે, કે અર્થની સુરક્ષા કોણ કરે છે? એનો ભાવ, તત્વાર્થ, એનું તત્વ. અર્થની સુરક્ષા કોણ કરે? કે એનું તત્વ. મોસંબી લાવ્યા હો અને પછી અંદર થોડીક બગડી ગઈ અને વાસ આવે તો શું ફેંક કરો? ફેંકી દો ને, કારણ કે અંદરનું જે તત્વ છે એ તત્વ, અર્થ તો છે પણ અર્થનું તત્વ, તો લૌકિકમાં તો એ અર્થનું જે અંદરનું તત્વ છે એ તત્વ ખરાબ થઈ જાય, બગડી જાય, ખ્યાલ આવે છે, નષ્ટ થઈ જાય. પરંતુ અહીંયા જે અર્થ છે અને એ જે અર્થનું તત્વ છે, એટલે કે એનો જે ભાવ છે, એ કાયમ અનાધિઅરન સુરક્ષિત રહે છે. અને એની સુરક્ષા કોણ કરે છે? તો કે એનું તત્વ એ અર્થની સુરક્ષા કરે છે. હું કોણ છું? હવે આ તત્વ ને અર્થ, તત્વ ને અર્થ, પણ હું કોણ છું? હું એવો તત્વાર્થ સ્વરૂપે છું. હું એક અર્થ છું, હું એક પદાર્થ છું, હું એક દ્રવ્ય છું, હને, અને એ દ્રવ્યનો અંદરમાં ભાવ છે, એનું તત્વ છે, અને તત્વમય હું છું, અને એ તત્વ મારા અર્થની સુરક્ષા કરે છે. મને કોઈ અન્યની અપેક્ષા નથી, કે કોઈનો ભય નથી, કારણ કે અર્થ અને તત્વ સુધી કોઈ સહયોગ કે કોઈ ઉદય કે કોઈ કર્મ પહોંચી શકવાનું. સમજાય છે? બરાબર. તો પહેલું વાક્ય શું આવ્યું? પહેલું વાક્ય, દ્રવ્યની સુરક્ષા એના ગુણ અને ધર્મના આધારે. હવે બીજું વાક્ય સાંભળજો. જીવનમાં અગર આ ઉતરી જાય ને તો આપણે કોઈ દુઃખી ન રહીએ. દુઃખી શું? આપણે કોઈ અહીંયા ન રહીએ. પોઈન્ટ સમજાય છે? બીજો પોઈન્ટ જો. બીજો પોઈન્ટ છે સંયોગોની સુરક્ષા. સંયોગોની સુરક્ષા પુણ્ય અને પાપના આધારે છે. દ્રવ્યની સુરક્ષા ગુણ અને ધર્મના આધારે છે. સંયોગોની સુરક્ષા કોના આધારે છે? એના પુણ્ય અને પાપના આધારે. પુણ્ય અને પાપના ઉદયના આધારે છે. સંયોગની સુરક્ષા કોણ કરે છે? બોલો, કોણ લાવે છે, કોણ ટકાવે છે, કોણ પ્રણમાવે છે? એ કોના અધીન છે? કોના અધીન છે? એ આપણા અધીન છે કે એ કર્મના ઉદયના અધીન છે? હવે આ બધું એમ લાગે, હવે આ બધું તો સરળ છે, આ બધું તો હવે સમજ્યા, હવે બધું તો બરાબર છે, બધું તો ખબર છે. ખબર છે વાળાનું કામ નહીં થાય. વોઈન સમજાય છે? આ એક એક વાત ખબર તો બધાને છે, ધારણામાં તો બધાને બેઠી છે, આ વાત બધું જ ખબર છે. શ્રેયોપશમમાં તો બધું આવી ગયું, વાણીમાં આવી ગયું, કહેવામાં આવી ગયું, બોલવામાં આવી ગયું, વિચારમાં આવી ગયું. પરંતુ જે વાત છે એ વાત અંદરમાં પરિણમી કેટલી, એની શ્રદ્ધા કેટલી થઈ, એનો વિશ્વાસ કેટલો આવ્યો, અને એ વિશ્વાસ અને શ્રદ્ધા ના આધારે જીવને અંદરમાં નિરાકુરતા, શાંતિ અને સમાધાન કેટલું વર્તે છે એ પોતે પોતાના પરિણામ ખુદે તપાસવા પડશે, કોઈને પૂછવા નથી જવા. બે પોઈન્ટ થયા. આ બીજો પોઈન્ટ એના ઉપર અગર લઉં તો કલાક નીકળી જશે, કલાક તો છે પણ નહીં, ડરતા નહીં, પરંતુ એટલો બધો સરસ આ પોઈન્ટ છે. ત્રણેય પોઈન્ટ ખ્યાલ આવે છે, એટલીસ્ટ અહીંયાથી ત્રણ પોઈન્ટ લઈને જજો. આજે પહેલી વાત, દ્રવ્યની સુરક્ષા એના ગુણ અને બરાબર છે, અહીંયા દ્રવ્ય એટલે અર્થ અને ગુણ અને ધર્મ એટલે એનું તત્વ. તત્વ એ તત્વાર્થ શ્રદ્ધાનામ, એ તત્વની મહિમા આવી જોઈએ. હું જ્ઞાન દર્શન મય તત્વ છું, હું વિતરાગ મય તત્વ છું, વર્તમાનમાં પરિપૂર્ણ છું, વર્તમાનમાં પરમાત્મા સ્વરૂપે છું, હું વર્તમાનમાં ધ્રુવ છું, વર્તમાનમાં નિરપેક્ષ છું, વર્તમાનમાં સમાન છું, મારામાં કોઈ કમી ખામી અશુદ્ધતા વિપરીતતા અધુરાશ નથી. એની અંદરમાં જયારે પ્રતીતિ થશે ત્યારે આ જીવને સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થઈ જશે, કરવી પડે નહીં અને થયા વગર. ત્રીજો પોઈન્ટ, પહેલા બીજો પોઈન્ટ આવ્યો, બીજો પોઈન્ટ સંયોગોની સુરક્ષા પુણ્ય અને પાપના ઉદયના આધારે, પુણ્ય પાપનો ઉદય. અને ત્રીજો પોઈન્ટ બહુ ગજબનો છે. શું હોઈ શકે ત્રીજો પોઈન્ટ છે. દ્રવ્યની વાત આવી ગઈ, સંયોગોની વાત આવી ગઈ, ત્રિકાળી ધ્રુવ આત્માની વાત આવી ગઈ, સંયોગોની વાત આવી ગઈ. ત્રણ માસ તો આપણે રમતા હોઈએ છીએ, એક બાજુ દ્રવ્ય, એક બાજુ પરદ્રવ્ય, અને વચ્ચે શું, વેરી ગુડ. ત્રણ માસ તો આખી રમત છે, બીજું શું છે. પ્રમાણના દ્રવ્યમાં જો તો દ્રવ્ય અને પર્યાય, દ્રવ્યમાં એના ગુણધર્મ બધું આવી ગયું, દ્રવ્ય અને પર્યાય, અને પ્રમાણની બહાર જો તો આખું વિશ્વ. પોઈન્ટ ખ્યાલમાં આવે છે, આ ત્રણ શબ્દમાં તો રમત છે ને આખી. તો દ્રવ્યની વાત આવી ગઈ, એની સુરક્ષાની વાત આવી ગઈ, દ્રવ્ય સુરક્ષિત થઈ ગયો, અરે થઈ ગયો કે નહીં, લાગ્યું કે આજે મારો દ્રવ્ય સુરક્ષિત છે, પરમ રક્ષિત છે, અને એ ગુણધર્મ અને એના તત્વથી પરમ સુરક્ષિત છે, અનાદિ અનંત છે, શુદ્ધ છે, ધ્રુવ છે, બરાબર છે. સંયોગોની વાત આવી, સંયોગો સુરક્ષિત છે, કોના આધારે છે, કોના અધીન છે. તો આપણે તો મરીએ છીએ આખો દિવસ, આખો દિવસ વિકલ્પ ને આખો દિવસ કર્તૃત્વના પોટલા, આ સાચવો, આને સંભાળો, આને ભેગું કરો, આને રાખો, આને આમ કરો, આને આમ કરો, આને આમ કરો, આને આમ કરો. બોલો જલ્દી. તો હવે આ જયારે સમજાશે ને અંદરમાં, જયારે એની શ્રદ્ધા થશે, ત્યારે જે કર્તૃત્વ જે પરદ્રવ્યમાં હું કરી શકું છું, પરદ્રવ્ય મારા આધીન છે, મારી ઈચ્છા અનુસાર પ્રણમે, એવો જે અંદરમાં કર્તૃત્વ અને મોહનો ભાવ, મિથ્યાત્વનો ભાવ છે, એ ભાવ અંદરમાં સમાપ્ત થવા મંડશે. અભ્યાસમાં જયારે આવશે ત્યારે, વાત અભ્યાસમાં આવશે ત્યારે, વાત ખાલી વાણીમાં આવશે ને શબ્દમાં આવશે ત્યારે નહીં. ત્રીજી વાત, શું કીધી ત્રીજી વાત, કોની હોય શકે, પર્યાયની સુરક્ષા. પર્યાયની સુરક્ષા કોના આધારે હોય શકે, કંઈક વિચારી શકો છો? થોડુંક તમને પણ વિચારવાનું કહું ને, નહીતર તો હું તો બોલીશ જ, તમે સાંભળીને વયા જશો. થોડું વિચારો, પર્યાયની સુરક્ષા કોના આધારે હોય શકે, કોના આધારે હોય શકે પર્યાયની સુરક્ષા, કોના આધારે હોય શકે? બહુ અલગ વાત છે. ષટકારક તો બરાબર છે, પાઠ સમવાય છે, બરાબર છે, યોગ્યતા છે, બરાબર છે, એક સમયનું ધ્રુવ છે, એક સમયનું સત છે, તો બધું બરાબર છે. પર્યાયની સુરક્ષા કોના આધારે હોય શકે, એની સુરક્ષા કોના આધારે છે? જલ્દી જલ્દી, એટલો બધો કાલે મારા વાંચ્યો, મેં એટલો સરસ પોઈન્ટ લાગ્યો, એટલો એટલી હું ખુશ થઈ ગઈ, બહુ સરસ પોઈન્ટ છે. નહીં નહીં, પર્યાય નહીં, દ્રવ્ય થઈ ગયું, પરદ્રવ્ય થઈ ગયું, આપણે અહીંયા સ્વતંત્ર પરમ સ્વતંત્રતાની વાત કરીએ છીએ. ચલો જલ્દી બોલો, ક્ષણિક ઉપાદાન બરાબર છે, આ બધા બધા શબ્દો બધા શાસ્ત્ર શબ્દ છે, બધા બરાબર, એની કોઈ નાદ નથી. ક્ષણિક ઉપાદાન કહો, સત સમયની યોગ્યતા કહો, બધું કહો, બરાબર છે. બોલો જલ્દી, હા બોલો જલ્દી, થોડુંક હા, થોડાક લો છો રેખાભી, હા વેરી ગુડ. પર્યાયની સુરક્ષા મોહના સદભાવ અને મોહના અભાવના આધારે, એટલી સરસ વાત છે. પર્યાય સુરક્ષિત ક્યારે થશે, અને પર્યાયની સુરક્ષા ક્યાં સુધી નથી, મોહના સદભાવ અને મોહના અભાવ. અહમ સમજાય છે, સમ્યક દર્શન તત્વાર્થ શ્રદ્ધાનમ. પર્યાયની સુરક્ષા મોહના સદભાવ અને મોહના અભાવના આધારે છે, એ વાત આવી. ચલો આગળ વિષય, બહુ વિશાળ વિષય છે. ચલો જલ્દી ચલો, હવે આપણે એક નવો વિષય ચાલુ કરીએ છીએ, થોડોક માર્મિક છે આ વિષય પણ. આ
પર્યાયની સુરક્ષા એના મોહના સદભાવ. મોહનો જ્યાં સુધી સદભાવ છે, મિથ્યાત્વ છે, અજ્ઞાન છે, રાગદ્વેષ છે, અનંતાનું બંધી કશાય છે, ત્યાં સુધી એક એક પર્યાય અસુરક્ષિત છે. અસુરક્ષિત એટલે દુઃખી છે, અસુરક્ષિત છે એટલે દુઃખ ભોગવે છે, આકુળતા છે, એને ખબર જ નથી, એને ભાન નથી એના સ્વભાવની. પર્યાય ને જ્યાં સુધી એના સ્વભાવનું ભાન નહીં થાય ત્યાં સુધી હરેક સમયની પર્યાય અસુરક્ષિત છે. આપણે તો બધું સુરક્ષિત કરી રાખ્યું, બધું પ્લાન બધું સુરક્ષિત કરી રાખ્યું છે. કેટલા વર્ષનું પ્લાનિંગ થઈ ગયું છે બોલો જલ્દી. પ્લાનિંગ કરીએ કે ના કરીએ? આ ભાવનું પ્લાનિંગ કરો કે નહીં? 10 વર્ષ 20 વર્ષનું બધું ફાઇનાન્શિયલ પ્લાનિંગ, આ પ્લાનિંગ તે પ્લાનિંગ. અહીંયા કે છે, એક એક સમયની પર્યાયની સુરક્ષા મોહનો અભાવ અને સદભાવના આધારે. મોહનો અભાવ થયો, મિથ્યાત્વનો અભાવ થયો, સમ્યકત્વની પ્રાપ્તિ થઈ, સ્વભાવનો આશ્રય લીધો, હું ક્યારેક છું એવું અહમ સ્થપાઈ ગયું, એ પર્યાય પર્યાયને ભૂલી ગઈ, અને એ પર્યાય એમ કે હું ગાયક છું, એ ગાયક છું બોલવાની પર્યાય સુરક્ષિત. કારણ કે એને કોનો આશ્રય લીધો? કે જે તત્વ પરમ સુરક્ષિત છે એ તત્વનો આશ્રય લીધો. તે પર્યાય પણ કેવી થઈ ગઈ? તો કે પર્યાય પણ સુરક્ષિત થઈ ગઈ. ક્યાં સુધી? કેટલા કાળ સુધી એની સુરક્ષા છે? કેટલા કાળ સુધી એની સુરક્ષા છે? અરે એક સમય ભૂલી જાઓ, હવે એની સુરક્ષા અનંત કાળ સુધીની છે. એની સુરક્ષા અનંત કાળે સિક્યોર થઈ ગઈ. હવે એને કોઈ ભય નથી, કોઈ ડર નથી. આપણે આપણી સિક્યોરિટીનું કેટલું ધ્યાન રાખીએ બોલો જલ્દી, રાખીએ કે નહીં? સિક્યોરિટી સિક્યોરિટી છે. વોચમેન હોય કે નહીં નીચે, શું કરે વોચમેન? શું કરે શું કરે? તો અહીંયા કે છે, પર્યાય સુરક્ષિત થઈ ગઈ. જે પર્યાય અંદરથી એમ બોલે છે, માને છે, અહમ કરે છે કે તું પરમાત્મા છે, હું પરમાત્મા છું, હું જ્ઞાયક છું, હું પરિપૂર્ણ છું, એ પર્યાય અનંત કાળ માટે સુરક્ષિત થઈ ગઈ. એક સમય કેમ બોલો છો? સમજાય છે? અનંત કાળ માટે ભલે છે એક સમય ની, પરંતુ એ પોતાને એક સમય ની માને છે કે પોતાને ત્રિકાળ માને છે? એ તો કહો. છે એક સમય ની પણ માને છે ત્રિકાળ, છે એક સમય નું સત પણ માને છે ત્રિકાળ સત પોતાને. આ પર્યાય ની સુરક્ષા. હવે નવો વિષય ચાલુ કરું છું, હવે સાંભળજો ધ્યાનથી. પહેલી વાત આપણે કરી સમ્યક દર્શન ની જે પરિભાષા છે, પરિભાષા ની વાત કરી. શું વાત કરી? કે તત્વાત શ્રદ્ધાનમ સમ્યક દર્શન, બરાબર? સમ્યક દર્શન ની પરિભાષા અહીંયા આવી, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન. હવે આ વિષય એટલો બધો સરસ છે, તમને લોકોને અગર રેફરન્સ આપું તો ખાલી સમય સારજી ગ્રંથાજી રાજની 13 નંબરની ગાથા, જે આપણે ચાલી હતી ચેતનભાઈ આવ્યા અત્યારે, 13 નંબરની ગાથાનો આખો સ્વાધ્યાય કરજો. કે 7 તત્વમાં 9 તત્વમાં છુપાયેલી જે આત્મજ્યોતિ છે, આત્મજ્યોતિનું શ્રદ્ધાન કરવું, એનું નામ સમ્યક દર્શન. ખ્યાલ આવે છે? થોડો વિષય પણ લેશું. હવે જો થોડોક વિષય નવો લઉં છું, નવો તો નથી પરંતુ થોડોક આપણે એના શબ્દ ભણીએ છીએ. બીજો વિષય છે, પહેલી વાત થઈ ગઈ પરિભાષાની, હવે બીજી વાત છે. શું વાત છે? કે આખો વિષય સમ્યક દર્શનનો છે આ સૂત્રમાં. ઓકે, એટલે સમ્યક દર્શનના જ બધા પોઈન્ટ છે. પહેલી વાત આવી સમ્યક દર્શનની પરિભાષા. તમારે પોઈન્ટ લખવા હોય તો એ રીતે લખજો, તમને એક 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 પોઈન્ટ કહી સમ્યક દર્શનની પરિભાષા. હવે બીજો વિષય છે સમ્યક દર્શનનું લક્ષણ. આ પણ એટલો બધો સરસ વિષય છે. એવી રીતના 12 વિષય છે, 12 પોઈન્ટ છે, બરાબર છે? 11 કે 12 પોઈન્ટ છે. સમ્યક દર્શનનું લક્ષણ. ચલો હવે મને કહો, સમ્યક દર્શનનું લક્ષણ શું છે? લક્ષણ કીધું એટલે એનો અર્થ એ થઈ ગયો કે અહીંયા સમ્યક દર્શન એ લક્ષ્ય છે. લક્ષ્યનું લક્ષણ હોય ને, સમ્યક દર્શન એ લક્ષ્ય છે, અને હવે એનું લક્ષણ આપણે ગોતવાનું છે. લક્ષણ, હવે એનું લક્ષણ આપણે 3 રીતે સમજવું. સમ્યક દર્શનનું લક્ષણ, સમ્યક દર્શન શું થઈ ગયું? લક્ષ્ય. અને એ લક્ષ્યનું આપણે લક્ષણ, જેમ આપણે એમ કહીએ કે કોઈકને સમ્યક દર્શન થાય યા પોતાને સમ્યક દર્શન થાય તો ખબર કેવી રીતના પડે? ઘણા એ પ્રશ્ન લઈને આવતા તમને થાય છે? ઘણા જો કેટલા નિખાલસ છે, કેટલા નિર્દોષ ભાવથી, હા હા મને મારો તો એ પ્રશ્ન છે જ કે સમ્યક દર્શન થાય તો ખબર કેવી રીતના પડે? સમજાય છે? આપણને આપણી વધારે ચિંતા નથી હોતી ને, આપણને બીજાની વધારે ચિંતા હોય છે કે ભાઈ હવે એને સમ્યક દર્શન છે તો હવે ખબર કેવી રીતના પડે, ખબર કેવી રીતના પડે, ખબર કેવી રીતના પડે? હા તો હવે અહીંયા કે છે ભાઈ તને ખબર પાડવી છે ને, તો ભાઈ એના બધા મંત્ર છે, હવે તું સાંભળ. સમ્યક દર્શનનું લક્ષણ ગોતવું પડશે, કારણ કે લક્ષણથી લક્ષની પહેચાન થાય. એટલે અહીંયા લક્ષ શું મૂકી દીધું? ઇન્ટરેસ્ટિંગ છે બધા વિષયો, તમે ભણો બહુ મજા આવશે. લક્ષ શું મૂકી દીધું બોલો જલ્દી, સમજાય છે ને બધાને? આજે કેમ બધા બહુ દિવસ પછી મળ્યા એટલે થોડુંક ટ્યુનિંગ નથી થતું એમ? વેકેશન આવી જાય છે ને બહુ મોટા મોટા. ચલો જલ્દી બધાનો મને ઉત્સાહ જોઈએ છે. સમ્યક દર્શન શું છે? લક્ષ. હવે એનું શું ગોતવા બેઠા છે આપણે? કેમ? કારણ કે ખબર તો પડે ભાઈ કે સમ્યક દર્શન થયું તો ખબર પડે કે નહીં. ઘણાના પ્રશ્નો હોય છે. મને યુએસથી હમણાં ફોન આવ્યો હતો બે દિવસ પહેલા કે અમારે બહુ ચર્ચા થઈ, બહુ આર્ગ્યુમેન્ટ થઈ. અડધા એમ કે ના ના ખબર નો પાછા એમ કે ઓપ્શમિક સમ્યક દર્શન થાય તો ખબર પડે જ નહીં. શાહી ખાઈને ખબર પડે એમ. શાયદ તમને થોડી થોડી ખબર પડતી હશે. એવું બધું ન હોય. હવે સાંભળો, એવા પ્રશ્ન છે જો હવે સાંભળો. બહુ સરસ છે આ વિષય. હવે આપણે શું કરવા બેઠા છે? નિર્ણય, સમ્યક દર્શનનું લક્ષણ. હવે આ લક્ષણને આપણે ત્રણ રીતે સમજ. અંદર અંદર બધું બહુ આવશે, હે ને? ત્રણ રીતે. શ્રદ્ધા અપેક્ષા એ સમ્યક દર્શનનું લક્ષણ, જ્ઞાન અપેક્ષા એ સમ્યક દર્શનનું લક્ષણ, અને ચારિત્ર અપેક્ષા એ સમ્યક દર્શનનું લક્ષણ. આપણે આ ત્રણ માં જ રમવાનું છે. શ્રદ્ધા, જ્ઞાન અને, બરાબર છે? કારણ કે આગળ આવી ગયું સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાની મોક્ષમાં. તો શ્રદ્ધા અપેક્ષા એ સમ્યક દર્શનનું લક્ષણ શું છે? જ્ઞાન અપેક્ષા એ સમ્યક દર્શનનું લક્ષણ શું છે? અને ચારિત્ર અપેક્ષા એ સમ્યક દર્શનનું લક્ષણ શું છે? એની વાત અહીંયા આવી છે. કોઈને ખ્યાલ આવે છે? શ્રદ્ધા, અચ્છા ઓકે. લક્ષણ કોને કહેવાય? કે જે લક્ષ્યને પ્રસિદ્ધ કરે. એ બધું તો ખબર છે ને, લક્ષ્યને પ્રસિદ્ધ કરવા વાળું એ લક્ષણ હોય, બરાબર છે? હવે મને એક કોઈ વિચારી શકે છે, શ્રદ્ધા અપેક્ષા, જ્ઞાન અને ચારિત્રને ભૂલી જજો હમણાં. તો શ્રદ્ધા અપેક્ષા એ, શ્રદ્ધા અપેક્ષા એમ સમજો, સમ્યક દર્શન થઈ ગયું એમ સમજો, નિર્વિકલ્પ દશામાં જીવ આવી ગયો એમ સમજો, એને સમસ્ત પરદ્રવ્યનું લક્ષ છોડીને અંતર્મુક્તા કરીને પોતાના ગાયકમાં અમ સ્થાપી લીધું. હવે આ અંતર્મુક્તા કરીને, પરનું લક્ષ છોડીને, આ બધા વ્યવહારના કથનો છે, સમજાય છે? હવે એવું બધું કઈ હોતું નથી. હું ગાયક છું એવો અંદરથી ઉપાડ થયો એ સમયે એને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ. હવે એ નિરીકલ દશામાં છે એમ સમજો, એ સમ્યક દ્રષ્ટિ થઈ ગયો છે એમ સમજો. હવે એ એંગલથી વિચારો થોડુંક કે શ્રદ્ધા અપેક્ષા એ સમ્યક દર્શનનું લક્ષણ શું હોવું જોઈએ. મને શબ્દ જોઈએ છે, ત્રણ શબ્દ બોલવાની છું, હે ને? ત્રણ વાત કીધી ને આપણે, શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર, બરાબર છે? હવે જલ્દી જલ્દી થોડોક વિષય આપણે જલ્દી લેશું. શું છે? શ્રદ્ધા અપેક્ષા એ સમ્યક દર્શનનું લક્ષણ છે આત્માની, આત્માની પોતાની, જો આમાં બેવ નહીં આવે. શ્રદ્ધા છે ને, એ શ્રદ્ધા તો અહમ, હે ને? સમજો, શ્રદ્ધા અહમ એકમાં, તો આત્માની નિર્વિકલ્પ પ્રતીતિ, નિર્વિકલ્પ પ્રતીતિ, આત્માની નિર્વિકલ્પ પ્રતીતિ એ શ્રદ્ધા અપેક્ષા એ સમ્યક દર્શનનું લક્ષણ છે. પોઈન્ટ સમજાય છે? નિર્વિકલ્પ પ્રતીતિ, સમ્યક દર્શન, નિર્વિકલ્પ પ્રતીતિ, તેમાં હું ગાયક છું એવી નિર્વિકલ્પ પ્રતીતિ થઈ ગઈ. હવે એ પ્રતીતિની ધારા, હવે એ પ્રતીતિની ધારા કેવી રીતના રહેશે, કયા પ્રકારે રહેશે? તો કે ઉપયોગ, એટલે કે જ્ઞાન ઉપયોગ, અંદર હો કે બહાર હો, ઉપયોગ નિર્વિકલ્પ દશામાં હો કે બહાર હો, પરંતુ એ નિર્વિકલ્પ પ્રતીતિ રૂપ શ્રદ્ધાનું લક્ષણ એ કાયમ રહેશે, એને કોઈ બાધા નહીં આવે. કેટલી ગજબની વાત છે. બોલો, અહીંયા તમારો ઉપયોગ આ જીનવાણી સાંભળવામાં છે, છે કે નહીં? બધાનો ઉપયોગ ક્યાં છે હમણાં? અરે બોલો, ભલે વચ્ચે વચ્ચે ક્યાંક જતો રહેતો હશે, એની ના નથી, સમજાય છે? જતો રહેતો હોય જ, ન જાય એવું બને જ નહીં. પોઈન્ટ સમજાય છે? હા, સાંભળો તો. તો કે ઉપયોગ અહીંયા સાંભળવામાં છે, કદાચ ઉપયોગ કોઈનો ઘડિયાળ પર જાય, નથી જતો ને? ચલો, કોઈકનો ઉપયોગ ઘરે વયો જાય, કોઈકનો ઉપયોગ પછીના પ્રોગ્રામમાં વયો જાય કે ભાઈ આખા દિવસમાં મારે અહીંયા અહીંયા, સમજાય છે? કેમ પહોંચી વળીશ, આમ જશું ને આમ જશું, જે પણ હોય, બરાબર છે? તો ઉપયોગ બદલાય છે, સમજાય છે? પરંતુ અહીંયા બેઠા બેઠા તમે જીનવાણી સાંભળો કે ઉપયોગ ક્યાંય પણ હોય, પરંતુ પરંતુ જે તમારું નામ છે, કે જે આ શરીરમાં અહમ છે, મિથ્યા દ્રષ્ટિની વાત કરું છું પહેલા, તો જે શરીરમાં અહમ છે, કે જે નામમાં અહમ છે, કે જે ગામમાં અહમ છે, કે જે ઘરમાં અહમ છે, કે જે પણ પર વસ્તુઓમાં અહમ છે, એ અહમની નિર્વિકલ્પ મિથ્યા પ્રતીતિની ધારા ક્યારે ખંડિત થાય છે? એ તો કહો, થાય છે ક્યારે? તો કે નથી થતી. એને કહેવાય, કારણ કે શ્રદ્ધા હંમેશા નિર્વિકલ્પ, નિર્વિકલ્પ શ્રદ્ધાનો સ્વભાવ છે. પરમા પણ નિર્વિકલ્પ પ્રતીતિ, પરમા સ્વપણાની નિર્વિકલ્પ પ્રતીતિ, પરમા પરપણાની નહીં. શ્રદ્ધા એકચ્યુઅલી વિચારો ને તો કે શ્રદ્ધાની પાસે સ્વ પર એવો કોઈ ભેદ જ નથી. એ જેમાં પણ પ્રતીતિ કરે છે એ સ્વપણે જ પ્રતીતિ કરે છે. એ પરમાં પણ સ્વપણે પ્રતીતિ કરે એટલે તો એનું નામ મિથ્યા. સમજાય છે? પરમાં સ્વપણે પ્રતીતિ એનું નામ મિથ્યા, અને સ્વમાં સ્વપણે પ્રતીતિ એનું નામ સમ્યક. હું એમ તને પૂછું કે મિથ્યા દર્શન, મિથ્યા દર્શન જે છે એનું લક્ષણ શું? તો કે પરમા નિર્વિકલ્પ પ્રતીતિ. અને સમ્યક દર્શન નું શ્રદ્ધા અપેક્ષા લક્ષણ શું? તો કે સ્વમાં નિર્વિકલ્પ પ્રતીતિ. વિચાર કરો એ શ્રદ્ધાની પ્રતીતિની ધારા કેવી અંદરમાં નિષ્કમ અકમ ચલાયમાન થયા વગર કેવી એ દ્રઢપણે અંદરમાં વર્તતી હશે કે લડાઈમાં ઉભા છે જ્ઞાની, કે 6000 રાની સાથે ભોગ ભોગવી રહ્યા છે, કે 6 ખંડને જીતવા જઈ રહ્યા છે, કે ચક્ર ચલાવી રહ્યા છે, યુદ્ધ કરી રહ્યા છે, ગમે તે પ્રકારનો અદૈક ભાવ ચાલે છે અને જ્ઞાનનો ઉપયોગ પર સન્મુખ છે, તો પણ હું જ્ઞાયક છું એવી નિર્વિકલ્પ પ્રતીતિ એક સમય માટે પણ ખંડિત નથી થતી. યાદ નથી કરવું પડતું કે હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું એવું અંદરમાં સતત નિરંતર વર્તે. જેટલા અહીંયા હું શરીર છું, ગોરો છું, હું આવો છું, આવો છું, થોડો પતલો થયો, જાડો થયો, આ થયો, તે જે શરીર અને શરીરની અવસ્થામાં જે નિર્વિકલ્પ પ્રતીતિની ધારા છે અખંડ વર્તે. અહીંયાથી ઉભા થશો તો નામ ભૂલી જશો. બોલો, જલ્દી બોલો. જેમાં અહમ છે, અહમ જ્યાં ચાલી રહ્યું છે, અહમમાં કઈ ગડબડ થશે, કઈ થશે? ખૂબ તત્વની વાત સાંભળીએ, ખૂબ આત્માની ઉત્કૃષ્ટ ચરમ ચર્ચા સાંભળી હોય અને બહાર જાઓ તો કદાચ બાય મિસ્ટેક કોઈ બીજાના ઘરે વયા જશો. બોલો જલ્દી, કેમ નહીં જાઓ? કારણ કે ઘર મારું છે એવી પ્રતીતિ એ ઘરમાં નહીં પરંતુ ઘરની બહાર હતો. અહીંયા મંદિરમાં ત્યારે પણ એ નિર્વિકલ્પ પ્રતીતિ ચાલુ હતી અને પ્રતીતિના બળે તું ત્યાં પહોંચી ગયો છે કે નહીં? કહો, સમજાયું? તો શ્રદ્ધા અપેક્ષા એ સમ્યક દર્શન નું લક્ષણ. આખું એમ બોલજો, શ્રદ્ધા અપેક્ષા એ સમ્યક દર્શન નું લક્ષણ શું છે? તો કે નિર્વિકલ્પ આત્માની નિર્વિકલ્પ. હવે જ્ઞાન અપેક્ષા એ થોડુંક આ મને કોઈ કહેશે તો મને મજા આવી જશે. જ્ઞાન સાંભળો, સાંભળો પ્રશ્ન તો સાંભળો. જ્ઞાન અપેક્ષા એ, જ્ઞાન અપેક્ષા એ સમ્યક દર્શન નું લક્ષણ. જ્ઞાન અપેક્ષા, સમ્યક જ્ઞાન તો બરાબર, પરંતુ મને થોડો શબ્દ બોલો ને તો મજા આવે. જલ્દી, જ્ઞાન અપેક્ષા એ સમ્યક દર્શન નું લક્ષણ. જ્ઞાન અપેક્ષા એ, જ્ઞાન અપેક્ષા એ સમ્યક દર્શન નું લક્ષણ. લેટ મી બી લિટલ સ્પેસિફિક ઇન આસ્કિંગ માય ક્વેશ્ચન. જ્ઞાન અપેક્ષા એ થોડુંક સ્પેસિફિક થાવ છું તો તમને ઓલ ક્લિયર થશે, કારણ કે આમાં બે આન્સર છે એકચ્યુઅલી. હવે એક પહેલો પ્રશ્ન પૂછવા દો. જ્ઞાન અપેક્ષા, પહેલો પ્રશ્ન, જ્ઞાન અપેક્ષા એ સમ્યક દર્શન નું નિર્વિકલ્પ અવસ્થામાં નું લક્ષણ. થોડુંક સમજો, આપણે બે વાત કરી રહ્યા છે ને, આત્મામાં ઉપયોગ હોય ત્યારે અને આત્મામાંથી ઉપયોગ બહાર આવે ત્યારે. બે વાત થઈ રહી છે ને, સમજાય છે ને? તો આત્મામાં ઉપયોગ હોય ત્યારે અને આત્મામાંથી ઉપયોગ આવે બહાર ત્યારની વાત છે. સમજાય? કઠિન નથી પડતું ને, આપણે રિપીટ કરી રહ્યા છીએ. શ્રદ્ધા અપેક્ષા એ વાત થઈ ગઈ. શું આવ્યો શબ્દ? આત્માની, જલ્દી શબ્દ જોશી બોલો, આત્માની નિર્વિકલ્પ પ્રતીતિ. ઓકે, આપણે એને ક્લોઝ કરીએ. હવે આપણે જ્ઞાન નું ચેપ્ટર ખોલીએ. હવે જ્ઞાન અપેક્ષા એ સમ્યક દર્શન નું લક્ષણ. આપણે બે પરિસ્થિતિ ઉભી કરીએ. એક તો જ્યારે આત્મામાં ઉપયોગ છે ત્યારે, ચલો મેં આન્સર આપી દીધો. એક તો આત્મામાં ઉપયોગ છે ત્યારે, જ્ઞાન અપેક્ષા એ આત્મામાં ઉપયોગ છે ત્યારે સમ્યક દર્શન નું લક્ષણ થશે આત્માની અનુભૂતિ. સમજાયું? આત્માની અનુભૂતિ. અહીંયા આવી હતી વાત પ્રતીતિ, હવે અહીંયા આવી વાત અનુભૂતિ. કારણ કે જ્ઞાન શું કરે છે? અનુભવ. જ્ઞાન શું કરે છે? વેદન. પોઈન્ટ સમજાય છે? જ્ઞાન એ આત્માને જે બનાવે છે, જે અહીંયા વાત આવી ને 5 દિવસ એકદમ ઉત્કૃષ્ટ, પરમ ઉત્કૃષ્ટ અધ્યાત્મની વાત, જેમાં ભાઈએ તો વાત શું કરી નાખી કે અનુભવના કાળમાં સફળ પ્રકાશક શું? આપણે એમ કહીએ ને, અનુભવના કાળમાં સફળ પ્રકાશકનું પ્રણમન ચાલુ છે? તો કે ચાલુ છે ભાઈ. તો અનુભવના કાળમાં સફળ, અહીંયાની વાત કરું છું પહેલા, કન્ફ્યુઝ નહીં થતા હે ને, અનુભવ ના કારણે તો કે જ્ઞાન એ સ્વ અને જાયક એ પરગે. સમજાય છે? જાયક એ પરગે અને જ્ઞાન એ સ્વગે. જ્ઞાન એ સ્વ અને જાયક એની માટે પર, જાયક એની માટે પર, કારણ કે જાયક પણ એક ગે છે. આપણે કહીએ ને સ્વગે પરગે, એ વાત અહીંયા હવે એ વાત અહીંયા નથી, એ વાત અહીંયા નથી. અહીંયા વાત શું છે કે અનુભવના કાળમાં જ્ઞાન અપેક્ષાએ સમ્યક દર્શનનું લક્ષણ શું કીધું? આત્માની અનુભૂતિ. સમજાય છે? કારણ કે જ્યારે જ્યારે ઉપયોગ આત્મામાં હોય ત્યારે શ્રદ્ધામાં તો નિર્વિકલ્પ પ્રતીતિ હોય જ, પરંતુ જ્ઞાનમાં ત્યારે શું હોય? તો કે આત્માની અનુભૂતિ. અનુભૂતિ એટલે આત્માનું એક રસ વેદન. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, પરોક્ષ કે પ્રત્યક્ષ? તો કે પરોક્ષની વાત નહીં કરો, પરોક્ષની વાત શું કામ કરો છો? અરે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન પણ અનુભવ પ્રત્યક્ષ. કેવું છે? અનુભવ પ્રત્યક્ષ. અરે સમજાય છે ને? તો બે શબ્દ આવ્યા, નિર્વિકલ્પ પ્રતીતિ અને આત્માની હજી અનુભૂતિની. અનુભૂતિનું તમને હજી ભાવવાસન નથી થતું, અનુભૂતિનું ભાવવાસન નથી થતું મને લાગે છે બધાના ચહેરા પરથી. હમણાં થઈ જશે, વાંધો નહીં. ઊંધિયાની સીઝન છે ને? કોની સીઝન છે? અરે બોલો, ઊંધિયાની સીઝન છે ને? જો બધાના ચહેરા મલકી ઉઠ્યા, હે ને? ઊંધિયાની વાત કરી. ચાર પાંચ દિવસ જેન્ટ્સ લોકો તો ટેબલ પર આવીને, સમજાય છે, જે બનાવેલું ઊંધિયું હોય એને પોઈન્ટ ખ્યાલમાં આવે છે. પરંતુ બહેનોને પૂછો, પૂછજો એકવાર, સમજાય છે, કે એની પહેલા કેટલા દિવસ પહેલાની તૈયારી હોય છે? કારણ કે એમાં એકો એક જે આઈટમ હોય ને, ઊંધિયામાં જે એકો એક આઈટમ પડે ને, એ બધી વીણવાની હોય. બરાબર છે? મારે અહીંયા ઊંધિયાની રેસીપી નથી આપી, હા એ તો બધાને ખબર છે. સમજાય છે? તો ખ્યાલ આવે છે? તો કે એ બધી જ વસ્તુઓ વીણવાની, મહેનતનું કામ. બરાબર છે? હવે એ બધી વસ્તુઓ ભેગી કરી, એ બધી સામગ્રી ભેગી કરી અને એ બધું નાખ્યું, બનાવ્યું, મસાલો નાખ્યો, જે પણ આખી વિધિ વિધાનથી જે વાત બની, જે વાત, જે પદાર્થ બન્યું, બોલો હવે જ્યારે તમે એને ખાઓ છો, જ્યારે એનો સ્વાદ લીધો, બોલો જલ્દી જલ્દી, તો ત્યારે નિર્વિકલ્પ પ્રતીતિ સાથે એ પદાર્થની અનુભૂતિ પણ થઈ કે નહીં? એનો સ્વાદ આવ્યો કે નહીં? હવે આગળ, એનો સ્વાદ આવ્યો તો એ સ્વાદ અગર ભાવ્યો તો એ સ્વાદ આવ્યો ને ભાવ્યો તો એની સાથે આનંદ આવ્યો કે નહીં? તો અતિન્દ્રિય આનંદ એ ચારિત્ર અપેક્ષાએ સમ્યક દર્શનનું લક્ષણ છે. ત્રણ શબ્દ થઈ ગયા, જલ્દી ત્રણ શબ્દ. અતિન્દ્રિય આનંદ એ સમ્યક્ત્વનું ચારિત્ર અપેક્ષાએ લક્ષણ છે. જ્યાં જ્યાં સમ્યક્ત્વ છે ત્યાં ત્યાં અતિન્દ્રિય આનંદ છે. જ્યાં જ્યાં સમ્યક્ત્વ છે ને ઉપયોગ આત્મામાં છે તો આત્માની અનુભૂતિ છે, અને સમ્યક્ત્વ છે તો ત્યાં નિર્વિકલ્પ પ્રતીતિ હોય હોય અને હોય. બોલો જલ્દી, ખ્યાલ આવે છે? તો ત્રણ શબ્દ કયા આવ્યા? જલ્દી ત્રણ શબ્દ, પછી એક નાનો વિષય બીજો લઈએ, પછી પૂરું કરીએ. ત્રણ શબ્દ કયા આવ્યા? નિર્વિકલ્પ પ્રતીતિ, આત્માની, બધી આત્માની લેજો, કારણ કે આ સમ્યક દર્શનની. આત્માની નિર્વિકલ્પ પ્રતીતિ, આત્માની અનુભૂતિ અને અતિન્દ્રિય આનંદનો જન્મ. કોઈ એમ પૂછે કે સમ્યક દર્શનનું ટ્રેડમાર્ક શું છે? ટ્રેડમાર્ક, ટ્રેડમાર્ક ખબર છે, બોર છાપ. તો શું છે? તો કે અતિન્દ્રિય આનંદ. હવે સમજો, હવે સમજો થોડીક માર્મિક વાત. અનુભવના કાળમાં લક્ષ્ય દ્રવ્યનું છે, લક્ષ્ય દ્રવ્ય ઉપર છે, પરંતુ આ શ્રદ્ધાની નિર્વિકલ્પ પ્રતીતિનો જે જન્મ થયો, જ્ઞાનમાં જે આત્માની અનુભૂતિ થઈ અને અનુભૂતિ સાથે જે અતિન્દ્રિય આનંદનો જન્મ થયો, એ આનંદનો, અનુભૂતિનો અંદરમાં જ્ઞાનમાં વેદન છે. કારણ કે વેદન પર્યાયમાં પર્યાયનું હોય, પરંતુ લક્ષ્ય એ સમય દ્રવ્યનું. થોડોક વિષય કદાચ અઘરો લાગશે, પરંતુ સમજવાની કોશિશ કરજો. માઇન્ડ બ્લોક કરીને નહીં બેસતા કે નહીં સમજાય. આપણે બહુ સરળ વાત કરીએ છીએ. આપણે જે દશા પ્રગટ કરવાની છે, દશાની વાત કરીએ છીએ, અને એ દશા આપણે પુરુષાર્થ પૂર્વક પ્રગટ કરવાની, અને પુરુષાર્થ આ જ છે કે તું અંદરમાં તારા તત્વનો અને અર્થનો અને અર્થના તત્વનો તું નિર્ણય કર, થઈ ગઈ વાત, ચલો આગળ. હવે ત્રીજો પોઈન્ટ, સમ્યક દર્શન ની પરિભાષા. સમ્યક દર્શન નું લક્ષણ આવી ગયું, બે વાત થઈ ગઈ. હવે ત્રીજી વાત લો, સમ્યક દર્શન નું મહત્વ. બધા પોઈન્ટ છે, એક સમજાય છે. ત્રીજો પોઈન્ટ પૂરો કરું છું, એક પોઈન્ટ લઈને. સમ્યક દર્શન નું મહત્વ શું છે? મહત્વ સમ્યક દર્શન નું, સમ્યક દર્શન નું એટલું બધું મોક્ષ માર્ગમાં મહત્વ છે, આ તો બધાને ખબર છે. આ વિષય એટલું બધું મહત્વ છે કે સમ્યક દર્શન વગર, એટલે કે શ્રદ્ધા સમ્યક ન થાય જ્યાં સુધી શ્રદ્ધા મોરછાપ ન મારે. જ્ઞાને જે વિષય આપ્યો શ્રદ્ધાને, એ વિષય ઉપર શ્રદ્ધા જ્યાં સુધી પોતાનું અહમ નહીં કરે ત્યાં સુધી જ્ઞાન અને ચારિત્ર એ સમ્યક નહીં થાય. એટલું બધું મહત્વ શ્રદ્ધાનું અને સમ્યક દર્શનનું મોક્ષ માર્ગમાં. તમે પાંચ છ દિવસના તમે સ્વાધ્યાયને તમે અગર મનનમાં લો, વૃદેશ્રીના જે પ્રવચન હમણાં સમયસારજી પર અદભુત જે ચાલી રહ્યા છે એને તમે મનનમાં લો, એને તમે ચિંતનમાં લો, તો તમને એક જ વસ્તુ ઉભરાઈને બહાર આવશે, સામે આવશે, તમારા જ્ઞાનની સામે આવશે કે ખરેખર આખો જે માર્ગ છે એ માર્ગમાં ખાલી તારે અંદરમાં માનવાનું છે કે તું પરમાત્મા. સમ્યક દર્શન કરવું છે એટલે માનવું છે એમ નહીં, કોઈ પર્યાય ની દરકાર વગર, કોઈ પર્યાય ની અપેક્ષા વગર, તારા સ્વભાવથી તું પોતાને જો તો તું કેવો છે, તો કે તું પરમાત્મા સ્વરૂપ. જેવી રીતના તમે ઉદાહરણ થી વાત ને સમજાવો, જે રીતના આપણે ગાડીમાં બેઠા, બરાબર છે, ગાડીમાં બેઠા તમે શું હોય ત્યાં હોય ને, એક્સિલેટર હોય, બ્રેક હોય, અને ક્લચ હોય, અને ગિયર હોય કે નહીં. હવે મને એ કહો કે તમે ગાડીમાં બેસીને ગાડી ચાલુ કરો છો અને તમે કેટલું તમે એક્સિલેટર દબાવશો કે ગાડી આગળ વધશે? બોલો જલ્દી, કેટલા કલાક દબાવશો તો કેટલી માઇલ ગાડી આગળ જશે? જ્યાં સુધી તમે ગાડીને ગિયરમાં નહીં નાખો ત્યાં સુધી ગાડી એક કદમ આગળ નહીં વધે. એવી રીતના સમ્યક દર્શન, તમે કેટલું પણ સમજાય છે એક્સિલેટર એટલે કેટલું પણ તમે જ્ઞાન આપણે થઈ જાય, 11 અંગ નું જ્ઞાન થઈ જાય છે અને ચારિત્રમાં મુનિ અવસ્થા અનંત વાર પાડીને આવ્યા છે. આનું પણ આપણને ભાવ ભાષણ નથી થતું અને એના ફળમાં અનંતવાર નવ ગ્રેવિકમાં જઈને આવ્યા છે. આ બધી વસ્તુઓને ભાવ ભાષણમાં એક્ચ્યુઅલી લેવું જોઈએ કે ભૂતકાળ મારો ક્યાં ગયો, કેવી રીતના ગયો, ક્યાં વીત્યો, શું કર્યું અને શું ભૂલ રહી ગઈ, કે એક સમય માટે તે તારા પરમાત્મા તત્વનો સ્વીકાર ન કર્યો, એ ભૂલ રહી ગઈ. જ્યાં શ્રદ્ધા ને જ્યાં અહમ સ્થાપવાનું હતું ત્યાં સ્થાપ્યું નહીં, અને જ્યાં ખરેખર તું છે જ નહીં ત્યાં અહમ સ્થાપવાની પૂરેપૂરી કોશિશ કરી પરંતુ નિષ્ફળ રહ્યો, કારણ કે વસ્તુ સ્વરૂપમાં વ્યવસ્થા નથી. તો ગાડીમાં તમે ગેરમાં ગાડી ન નાખો ત્યાં સુધી ને એક્સિલેટર દબાવતા રહો પરંતુ ગાડી નહીં ચાલે. એવી રીતના જ્ઞાન અને ચારિત્ર, જ્ઞાન અને ચારિત્ર, કશાય મન થઈ ગયો, રાગ ઓછો થઈ ગયો, સંયોગ બદલાઈ ગયા, વસ્ત્ર આદિ પણ પહેરવાના બદલી નાખ્યા, સ્થાન રહેવાનું બદલી નાખ્યું, ક્ષેત્ર બદલી નાખ્યું, જ્ઞાનમાં ક્ષયોક્ષમ ઘણો વધી ગયો, 2-4 કલાકનો સ્વાધ્યાય, નિવૃત્તિ, બધું છોડી દીધું, વન જંગલમાં વયો ગયો, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ચારિત્ર પાલન કરવા માંડ્યો, અરે મુનિ અવસ્થા ધારણ કરી લીધી અને અનંત વાર ઉપસર્ગ અને પરિષયને સહન કર્યા પરંતુ હું પરમાત્મા છું એક વાર અંદરમાં નિર્ણયમાં ન આવ્યું તો એ જ્ઞાન ચારિત્ર સમ્યક નામ નહીં પામે, મોક્ષ માર્ગમાં એનું કોઈ સ્થાન નથી. એક બે ભાવ સ્વર્ગ આદિના મરી જશે મંદ કશાયના ફળમાં, પરંતુ અંતે તો સમ્યક્ત્વ વગર અગત્રસ્ત પર્યાયનો કાળ પૂરો થઈ ગયો તો એ નિગોદમાં ચાલ્યો. એટલું મહત્વ છે વિષય, છે ને વિષય શું આવ્યો? સમ્યક્ત્વનું મહત્વ. પોઈન્ટ સમજાય છે ને? પહેલો પોઈન્ટ શું આવ્યો? પરિભાષા. બીજો પોઈન્ટ શું આવ્યો? લક્ષણ. ત્રીજો પોઈન્ટ શું આવ્યો? સમ્યક્ત્વનું મોક્ષ માર્ગમાં મહત્વ શું છે? તમે સમ્યક દર્શનના આટલા ગુણગાન કેમ ગાઓ છો? અહીંયા સમ્યક્ત્વનું મહત્વ એટલે સમ્યક્ત્વની પર્યાયનું મહત્વ નથી, અહીંયા સમ્યક્ત્વનું મહત્વ એટલે હું જ્ઞાયક છું એવું અહમ કરું, એ અહમનું મહત્વ છે, એ જ્ઞાયક તત્વનું મહત્વ છે. કારણ કે જ્ઞાયકમાં અહમ કરવાથી સમ્યક્ત્વ થાય છે, જ્ઞાયકમાં અહમ નથી તો તને સમ્યક્ત્વ પણ નથી ભાવે. સમ્યક્ત્વ તો પ્રોડક્ટ છે, બાય પ્રોડક્ટ છે, ફળ છે. જ્ઞાયકમાં અહમ એ કારણ છે.
પુરુષાર્થ છે. એટલો તો પુરુષાર્થ બતાવ્યો કે નહીં? એટલો પુરુષાર્થ તો છે કે નહીં કે નથી? એટલો પણ નથી, કો નથી, એટલો પણ છે કે નથી? બોલો હિતુભાઈ, તું પરમાત્મા સ્વરૂપે છે, બરાબર છે. કઈક કરવાનું નથી, બરાબર છે. ફેરફારની બુદ્ધિ કરવાની, મટાડવાની છે, બરાબર છે. પર્યાયમાં કઈ નથી કરવાનું, પરમાં કઈ નથી કરવાનું, દ્રવ્યમાં કઈ નથી કરવાનું, બધું બરાબર છે. પુરુષાર્થને કોઈ સ્થાન છે કે નહીં? મને એક કરો આજે નિર્ણય, છે કે નહીં પુરુષાર્થને સ્થાન? પાંચ સમવાય પૂર્વક કાર્ય થાય છે કે નહીં? તો પુરુષાર્થ નામનો સમવાય છે કે નહીં? તો મને કોઈ સમ્યક દર્શનમાં પુરુષાર્થ નામના સમવાયનું શું સ્થાન છે? અરે હું પરમાત્મા છું એ નિર્ણય કરવો એ અનંત પુરુષાર્થ છે. પરમાત્મા છે પરંતુ નિર્ણય નહીં કરે તો એ પરમાત્માની નિર્વિકલ્પ પ્રતીતિ, આત્માની અનુભૂતિ અને એ અતિન્દ્રિય આનંદનો જન્મ કેવી રીતના થશે? વાત એ નિષેધમાં આવતી હતી કે ભાઈ તું અતિન્દ્રિય આનંદનો જન્મ માટે તું પરમાત્માનો નિર્ણય કરે છે તો તું પર્યાયમાં ઉભો છે. તું નિર્વિકલ્પ પ્રતીતિ માટે અગર તું આત્માનું લક્ષ્ય કરે છે તો તું પર્યાયમાં ઉભો છે. પરંતુ તું જાયકમાં ઉભો રહેશે તો એ વસ્તુઓ પ્રગટ થયા વગર રહેશે. ચલો આગળ, લાસ્ટ પોઈન્ટ, સમ્યક દર્શન એ જ પ્રથમ કર્તવ્ય છે. ચોથો પોઈન્ટ છે કરવા યોગ્ય કાર્ય શું છે? બોલો જલ્દી, છે એજન્ડામાં, છે કે લિસ્ટમાં છે? આજના લિસ્ટમાં છે, આજના એજન્ડામાં છે. ભાઈ આજના તો આજે સંડે છે એટલે પ્લીઝ બોલતા જ નહીં, સમજાય? બોલો આજના એજન્ડામાં છે સમ્યક દર્શન કરવા યોગ્ય પ્રથમમાં પ્રથમ કર્તવ્ય છે. તું બધું છોડીને પહેલા આનો પુરુષાર્થ કર, આનો પુરુષાર્થ કર, અગેન આનો પુરુષાર્થ કર એટલે પર્યાય. તમે કહેશો શું કામ તમે સમ્યક દર્શનની પર્યાયની વાત કરો? તો પર્યાયની વાત કરો, પર્યાયની વાત કરો, પર્યાયની વાત કરશો તો પર્યાય દ્રષ્ટિ, પર્યાય બુદ્ધિ થઈ જશે. ગુરુદેવશ્રી હમણાં પ્રવચનમાં બે દિવસથી કહે છે કે સિદ્ધાલયમાં પણ કોઈએ પ્રશ્ન પૂછ્યો કે સિદ્ધાલયમાં પણ આ પર્યાય તો પીછો ના છોડ્યો યાર, આ સિદ્ધાલયમાં આવી ગઈ. પર્યાયથી એટલી એલર્જી કેમ છે એ તો કહો પહેલા, ખરા એ તો કહો. પર્યાયની ચર્ચા કરવાથી પર્યાય બુદ્ધિ થઈ જાય તો તું પછી આ ટીકા, બોલો કડક વાત કહું તો પછી આ ટીકા અને આ બધા સૂત્ર એ બધા ખોટા ઠરશે. કારણ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ હ, તેમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ત્રણે પર્યાય છે. તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, તો એ સમ્યક દર્શન અને તત્વની શ્રદ્ધા એ પણ પર્યાય છે. અરે વેદન પર્યાયમાં થાય છે, અરે કાર્ય પર્યાયમાં થાય છે, એ ફળ પર્યાય ભોગવે છે, એ વેદન પર્યાય ભોગવશે, એ અનંતકાર સુખી પર્યાય થશે. અરે દ્રવ્યને પૂછો, દ્રવ્યને ક્યાં સુખી થવું છે? એ તો સુખનો પિંડ છે. વાત કોની ચાલે છે? અહીંયા પર્યાયની અસમાનતા છે ભગવાન અને ગુરુ અને આપણી વચ્ચે, એ અસમાનતાને દૂર કરવા માટેની તો વાત ચાલે છે. અને તમે કોઈ પર્યાયની વાત નહીં કરો, પર્યાયની વાત નહીં કરો, પર્યાયની વાત કરવાથી પર્યાય બુદ્ધિ ને પર્યાય દ્રષ્ટિ ન થાય, પર્યાયમાં અહમ કરવાથી પર્યાય બુદ્ધિ થાય, પહેલા એ વાત સમજો. ચલો જલ્દી, લાસ્ટ પોઈન્ટ, ટાઈમ થઈ ગયો. સમ્યક દર્શન એ જ પ્રથમમાં પ્રથમ કરવા યોગ્ય કર્તવ્ય છે. હવે આનો જે પેરેગ્રાફ જે રામજી બાપુ જે લખ્યો છે, તમે લખજો, તમે વાંચજો, તમારા રૂવાટા ઉભા થઈ જાય. છે આમાં, છે ટીકામાં છે, હું એક એક બે બે પેજ લઉં છું. તમે ખાલી ઘરે જઈને વાંચશો ને તો તમારું આખા શાસ્ત્રનું આદ્યોપાન સ્વાધ્યાય થઈ જશે અને એને લાગશે 10 મિનિટ. પેરેગ્રાફ આખો છે કે જે સુપર એટલું સરસ આપ્યું છે, સમ્યક દર્શનને કરવા યોગ્ય પ્રથમમાં પ્રથમ કર્તવ્ય છે. કારણ કે આખી વાત ત્યાંથી લીધી, એ સમ્યક દર્શન કર્યા પછી તારું આખું જીવન, તારી આખી દ્રષ્ટિ, તારી આખી સોચ કેવી બદલાઈ જશે એનું આખું વર્ણન રામજી બાપુજીએ કર્યું. કે ગમે તેવા ઉદય આવે, ગમે તેવી સંકટમય પરિસ્થિતિ આવે, વિષમ અવસ્થા આવે, પુણ્યનો ઉદય આવે, પાપનો ઉદય આવે, એ બધા ઉદયોમાં સમતા ભાવે, સમતા ભાવે, સમાધાન અને શાંતિ ને વિતરાગ ભાવ, રાગ દ્વેષ વગર ઉભા રહી શકે છે તો એકમાત્ર સમ્યક દ્રષ્ટિ છે. એવી રીતના કી વાત લીધી. તો કરવા યોગ્ય કર્તવ્ય શું છે? કરવા યોગ્ય કર્તવ્ય પ્રથમમાં પ્રથમ, પ્રથમ લિસ્ટમાં આવી જશે. પ્રથમ બોલો જલ્દી, કે લિસ્ટમાં જ નથી, અગર હોય તો થોડુંક પાછળ હશે. બે પાંચ વર્ષ પછી તો અમે નક્કી કરી લીધું છે કે બે, તમને ખબર છે રોજના આપણે કેટલા દાખલા સાંભળીએ છીએ. બે ચાર વર્ષ પછીની વાત કરો, કાલે જ એક બે દાખલા સાંભળ્યા, જમતા જમતા આમ કરતા હતા ને આમ થઈ ગયું, આમ કરતા હતા ને આમ થયું, કાંઈ નહોતું નામ થઈ ગયું, કાંઈ શેનો ભરોસો છે, કોનો ભરોસો છે? વિચાર કરો. અમારી સાથે જે યાત્રામાં આવ્યા હતા, તમે લોકો આવી ગયા પછી જે ગ્રુપ આવ્યું અમારી સાથે, અમે લોકો પહાડ ઉપર ગયા હતા,
આની સાથે એક ભાઈ હતા, અમારા ગ્રુપના જ એક ભાઈ હતા, ઉભા હતા, પૂજા કરતા હતા, અમે ભાવ પૂજા કરતા હતા, ખ્યાલ આવે છે? ઉભા ઉપર ચક્કર આવ્યા પડી ગયા, પહાડ ઉપર, બોલો, વિચાર કરો તમે. લિટરલી મને બધાના આંખમાં હતું કે આ જો આ અનિશ્ચિતતા છે, જો આ શરીરની, આ સંયોગની અને આ પરિસ્થિતિની વિચાર કરી શકો, એક સમય પછી શું થવાનું છે નથી ખબર. હા, કોઈ અધિક ભાવ આવી જાય, કોઈ રાગ આવી જાય, કોઈ કશાય આવી જાય, આવી જાય આવી જાય, પરંતુ તારા તત્વનું એટલું તારી પાસે બળ હોવું જોઈએ કે ઉદય અને સંયોગથી ફટાકથી ફટાકથી વાર લાગ્યા વગર વેદજ્ઞાન થઈ જાય. પહેલા તો આવે જ નહીં, પરંતુ ભૂમિકા એવી નથી કે ન આવે, એટલે એક્સપેક્ટ પણ નહીં કરતા કે ન આવે. વિચિત્ર ઉદય, વિચિત્ર અધિક ભાવ આવશે, આવશે. એનાથી પોતાને નહીં માપતા, એનાથી કોઈ બીજાને નહીં માપતા. ચલો, થઈ ગયું કરવા યોગ્ય કાર્ય. હવે જે બધા વિષય છે, બહુ સરસ છે, બહુ સરસ વિષય છે. સમ્યક દર્શન ના ધ્યાનનો મહિમા, ધ્યાનનો મહિમા. હવે એ વિષય આપણે આગળ લેશું. એના પછી ઘણા બધા વિષય છે કે સમ્યક દર્શન જે નિરતિચાર પાડે છે ધન્ય છે, સમ્યક દર્શનનું બળ કેવું છે, સમ્યક દર્શનના ભેદ પ્રભેદ, સમ્યક દર્શનના આઠ અંગ, સમ્યક દર્શનનો વિષય, અને સમ્યક દર્શન થયા પછી પ્રથમ આદિ ચાર જે ભાવના હોય છે એની પણ આખી ચર્ચા ટીકામાં છે. ઘણી લાંબી ટીકા છે આની, જે ટીકાની, જે સૂત્રની ટીકા લાંબી છે એને આપણે એક બે સંડે આપશું, અને જે શોર્ટ છે એને આપણે શોર્ટમાં પૂરું કરશું. પરંતુ વિષય બધાને કાલમાં આવો. નિજ નિધિ નિજ મે બતાઈ અનંત ઉપકાર, इसके लिए जिन वाणी मात को वंदना शत बार है, इसके लिए जिन वाणी मात को वंदना शत बार है. બોલો ભક્તોને મૌન ઇન્દ્રામાંથી જગાવનારી, સમતા રસનું પાન કરાવનારી, અનેકાંતમય નિત્ય બોધિની દ્વાદશાંગી પરમ ઉપકારી જીનવાણી માતનો